એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ.
હા, એક એવું પુસ્તક જે આપણને વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરી શકે,
અને ખાસ કરીને અનિશ્ચિતતા હોય ને ત્યારે સારા નિર્ણયો કઈ રીતે લેવા એના પર.
પુસ્તકનું નામ છે થિંકિંગ ઇન બેટ્સ. લેખિકા છે એની ડ્યુક, એટલે કે એમ સમજો કે શરતોમાં વિચારવું.
બરાબર, જ્યારે તમારી પાસે બધી હકીકતો ન હોય ત્યારે વધુ સ્માર્ટ નિર્ણયો લેવા.
અને આજના સમયમાં આ બહુ જ જરૂરી છે. નહીં, ચારે બાજુ માહિતી જ માહિતી છે.
હા, પણ સ્પષ્ટતા ઓછી. આપણે રોજ કેટલાય નિર્ણયો લઈએ છીએ, નાના મોટા,
અંગત જીવનમાં, કામ પર, અને મોટા ભાગે શું થાય, પરિણામ સારું આવે તો ખુશ, ખરાબ આવે તો દુઃખી.
બરાબર, પણ આ પુસ્તક થોડો અલગ દૃષ્ટિકોણ આપે છે.
હા, એ કહે છે કે ખાલી પરિણામ પર ફોકસ ના કરો, તમે નિર્ણય કેવી રીતે લીધો એ પ્રક્રિયા જુઓ, એની ગુણવત્તા સુધારો.
કારણ કે બધું આપણા હાથમાં નથી હોતું, ખરું ને? નસીબ પણ હોય.
ચોક્કસ, પણ આપણી વિચારવાની રીત એ આપણા હાથમાં છે, એને સુધારી શકાય.
તો આ વિચાર પાછળ જે લેખિકા છે એની ડ્યુક, એમના વિશે થોડું જાણીએ. એમની બેકગ્રાઉન્ડ પણ જરા હટકે છે.
ખરેખર એ ખાલી લેખિકા નથી, એ પ્રોફેશનલ પોકર પ્લેયર રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ.
ઓહ, વર્લ્ડ સિરીઝ ઓફ પોકર બ્રેસલેટ વિજેતા છે એમ, અને કરોડોની કમાણી ટુર્નામેન્ટમાંથી.
હા, એટલે એમને ખબર છે કે દબાણમાં અધૂરી માહિતી સાથે મોટા નિર્ણયો લેવા એટલે શું. પ્રેક્ટિકલ અનુભવ છે
એકદમ.
પણ વાત અહીં પૂરી નથી થતી. પોકર રમતા પહેલા એ કોગ્નિટિવ સાયકોલોજીમાં પીએચડી કરતા હતા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી.
એટલે કે આપણું મગજ કઈ રીતે વિચારે છે, નિર્ણય લે છે એનું વિજ્ઞાન, અને ટોચના સંશોધકો પાસે ભણ્યા છે.
બરાબર, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ફેલો પણ હતા.
આ તો ખરેખર ગજબનું કોમ્બિનેશન છે, પોકર ટેબલનો અનુભવ અને એકેડેમિક ઊંડાણ.
અને એટલે જ એમનો દ્રષ્ટિકોણ ખાસ છે, એ થિયરી અને પ્રેક્ટિસને જોડે છે.
હા, અને પોકરના ઉદાહરણોથી અઘરા વિચારો સહેલા બનાવે છે એમ લાગે છે.
ચોક્કસ, આપણી વિચારવાની ભૂલો, જેને જ્ઞાનાત્મક પૂર્વગ્રહો કહેવાય, એ બધું વાસ્તવિક ઉદાહરણોથી સમજાવે છે. એટલે જ કોર્પોરેટ કન્સલ્ટન્ટ તરીકે પણ એમની ડિમાન્ડ છે.
ચાલો તો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
એનો મુખ્ય આધાર એક મસ્ત રૂપક પર છે. જીવન છે ને એ શતરંજ નથી, પોકર છે.
ઓકે, આ થોડું સમજાવો. શતરંજ અને પોકરમાં શું ફરક, અને જીવન સાથે શું લેવા દેવા?
જુઓ, શતરંજમાં બધું સામે જ હોય, બોર્ડ, મોહરા, બધું ક્લિયર, નસીબ જેવું કંઈ નહીં, ખાલી તમારી સ્કિલ.
બરાબર.
જ્યારે પોકરમાં તમારી પાસે થોડા પત્તા હોય, સામેવાળાના ન ખબર હોય, અંદાજ લગાવવાનો, અને નસીબ પણ ચાલે, સારા પત્તા આવે, ખરાબ આવે. ડ્યુક કહે છે કે આપણું જીવન આવું જ છે, પોકર જેવું. મોટા ભાગના નિર્ણયો, અધૂરી માહિતી, અનિશ્ચિતતા અને હા, નસીબ, એ બધા વચ્ચે લેવાના હોય છે.
તો પછી કરવું શું? જો બધું જ અનિશ્ચિત છે તો સારા નિર્ણયનો રસ્તો કયો?
રસ્તો એ છે કે આપણે ફોકસ બદલીએ. ડ્યુપ કહે છે કે નિર્ણયના પરિણામ પરથી એની ગુણવત્તા નક્કી કરવાનું બંધ કરો.
કેમ કે સારો નિર્ણય પણ ખરાબ પરિણામ લાવી શકે, ખરાબ નસીબ હોય તો.
બરાબર, અને ખરાબ નિર્ણયનું પરિણામ પણ સારું આવી શકે સારા નસીબથી.
આ એ જ વાતને જેને પુસ્તકમાં રિઝલ્ટિંગ કહ્યું છે, પરિણામ જોઈને નક્કી કરી લેવાનું કે નિર્ણય સારો હતો કે ખરાબ.
એકદમ, અને આ રિઝલ્ટિંગ આપણને શીખવા નથી દેતું. જો ખાલી રિઝલ્ટ જ જોયા કરીશું તો આપણી નિર્ણય લેવાની પ્રોસેસ ક્યાં ખોટી હતી ક્યારે નહીં સમજાય.
તો ઉપાય શું?
ઉપાય છે બેટિંગ માનસિકતા અપનાવવી.
બેટિંગ માનસિકતા એટલે દરેક નિર્ણયને શરત ગણવાનો?
હા, પણ જુગારના અર્થમાં નહીં. એનો અર્થ છે દુનિયાને સંભાવનાની નજરે જોવી, બધું નક્કી છે એમ નહીં.
ઓકે, એટલે કે દરેક નિર્ણય સાથે કયા પરિણામો આવી શકે એની શક્યતા કેટલી એ વિચારવું.
બરાબર, અને પછી એવો નિર્ણય લેવો જે લાંબા ગાળે ઓન એવરેજ સારો હોય, ભલે એકાદ વાર પરિણામ ઊંધું આવે.
એટલે આ પુસ્તક ખાલી પોકર પ્લેયર્સ માટે નથી?
ના ના, બિલકુલ નહીં. બિઝનેસ લીડર હોય, ઇન્વેસ્ટર હોય, કે પછી કોઈ પણ વ્યક્તિ જેને પોતાના જીવનમાં સારા નિર્ણયો લેવા છે, બધા માટે છે. તે આપણને આપણા પૂર્વગ્રહો ઓળખતા શીખવે છે, સંભાવનામાં વિચારતા, માન્યતાઓ બનાવતા અને બદલતા, બીજાના મંતવ્યોનો ઉપયોગ કરતા અને હા, પરિણામ ગમે તે હોય અનુભવમાંથી શીખતા શીખવે છે.
સરસ. તો ચાલો કેટલાક મુખ્ય પ્રકરણોમાં ઊંડા ઉતરીએ. પહેલું પ્રકરણ તો એ જ વાત કરે છે, જીવન શતરંજ નહીં પોકર છે, અને પેલું રિઝલ્ટિંગ બાયસ.
હા, અને સમજાવવા ડ્યુક એક ફેમસ ઉદાહરણ આપે છે. અમેરિકન ફૂટબોલની સુપર બાઉલ XL9 ફાઇનલનો છેલ્લો પ્લે યાદ છે?
હા, પેલો સિયાટલ સીહોક્સ વાળો કિસ્સો. કોચ પીટ કેરોલ ગોલ લાઇનથી એકદમ નજીક હતા,
બરાબર એક જ યાર્ડ દૂર, અને કોચે બોલ દોડાવવાને બદલે પાસ કરવાનો નિર્ણય લીધો,
અને એ પાસ ઇન્ટરસેપ્ટ થઈ ગયો, મેચ હારી ગયા. એ નિર્ણયની બહુ ટીકા થઈ હતી.
બહુ જ. લોકોએ કહ્યું ઇતિહાસનો સૌથી ખરાબ કોલ. પણ ડ્યુક સવાલ પૂછે છે, શું એ ખરેખર ખરાબ નિર્ણય હતો
કે પછી સારો નિર્ણય હતો જેનું પરિણામ ખરાબ આવ્યું?
એક્ઝેક્ટલી. સ્ટેટિસ્ટિકલી એ સ્થિતિમાં પાસ પકડાઈ જવાની શક્યતા રન કરતી વખતે બોલ છૂટી જવાની શક્યતા કરતાં ઓછી હતી. પણ રિઝલ્ટ ખરાબ આવ્યો એટલે બધા કહે નિર્ણય જ ખરાબ. આ છે રિઝલ્ટિંગ.
એટલે બોધ એ થયો કે એક પરિણામ પરથી નિર્ણયને જજ ન કરવો. સફળતા લાંબા ગાળે સારા નિર્ણયો લેવાથી મળે, ક્યારેક નસીબાડું આવે તો પણ.
પછી બીજું પ્રકરણ છે, શરત લગાવશો એટલે કે વોન અ બેટ. આમાં બેટ્સમાં વિચારવું એટલે શું એ વધારે સ્પષ્ટ થાય છે.
એટલે આપણી માન્યતાઓ માટે ટકાવારી વાપરવી. મને 100% ખાતરી છે એમ નહીં, પણ મને 70% લાગે છે કે આમ થશે.
બરાબર. જ્યારે આપણે આમ સંભાવનામાં વાત કરીએ ત્યારે બે વસ્તુ થાય. એક તો આપણે વધુ પ્રમાણિક બનીએ આપણા કોન્ફિડન્સ લેવલ વિશે,
અને બીજું આપણે માનીએ છીએ કે આપણે બધું નથી જાણતા, થોડી અનિશ્ચિતતા છે.
હા, ડ્યુક કહે છે કે આપણી દરેક માન્યતા, ભલે આપણે બોલીએ નહીં, એ દુનિયા વિશેની એક શરત જ છે. આપણે આપણો સમય, શક્તિ, ખુશી એના પર દાવ પર લગાવીએ છીએ કે આપણી માન્યતા સાચી પડશે.
આ રીતે વિચારવાથી ફાયદો શું? શું મદદ મળે?
મોટો ફાયદો એ કે ઓવર કોન્ફિડન્સ ઘટે. તમે કહો 70% ખાતરી છે તો તમે બાકીના 30% માટે તૈયાર રહો છો.
એટલે નવા વિચારો, અલગ મંતવ્યો માટે જગ્યા રહે.
બરાબર. અને જ્યારે નવી માહિતી મળે તો માન્યતા બદલવી સહેલી બને, વાતચીત પણ સારી થાય, પેલું હું જ સાચો વાળું ના રહે.
ત્રીજું પ્રકરણ છે, શીખવા માટે શરત લગાવો, બેટ ટુ લર્ન. આ કઈ રીતે બેટિંગ માનસિકતા શીખવામાં કેમ મદદ કરે?
જુઓ, જ્યારે આપણે પરિણામ અને નિર્ણયની ગુણવત્તાને અલગ કરીએ ત્યારે આપણે કૌશલ્ય અને નસીબને પણ અલગ પાડી શકીએ છીએ.
એટલે કે કોઈ નિર્ણયનું પરિણામ ખરાબ આવે તો તરત જ એવું ના માની લેવું કે નિર્ણય જ ખોટો હતો.
હા, આપણે પ્રોસેસ જોઈએ. શું મારી વિચારસરણીમાં ભૂલ હતી, માહિતી ઓછી હતી, કે પછી ખાલી બેડ લક?
આનાથી પેલું અંધશ્રદ્ધાળુ શિક્ષણ ટાળી શકાય. જેમ કે એકવાર કંઈક કર્યું ને સફળ થયું તો એમ માની લેવું કે એ જ રીત સાચી, ભલે નસીબથી સફળતા મળી હોય.
એકદમ. બેટિંગ માનસિકતા આપણને એક્સપેક્ટેડ વેલ્યુ પર ધ્યાન આપતા શીખવે છે, લાંબા ગાળે કયો નિર્ણય સારો.
અરે, શીખવા માટે ભૂલ કરવાની તૈયારી રાખવી પડે, નવી માહિતી મળે તો માન્યતા બદલવી પડે.
ચોક્કસ. આ માનસિકતા આપણને એ બૌદ્ધિક નમ્રતા આપે છે. હવે પ્રકરણ 4 અને 5 એ સાથે મળીને બીજા લોકોના રોલ વિશે વાત કરે છે, અને ખાસ તો અસંમતિ કેટલી જરૂરી છે.
હા, ઘણીવાર બીજા લોકો મદદ કરે પણ ક્યારેક ગેરમાર્ગે પણ દોરે, અને સાચો ફીડબેક મેળવવો અઘરો હોય છે.
બરાબર. એક મોટો પ્રોબ્લેમ છે પ્રેરિત તર્ક, મોટિવેટેડ રીઝનિંગ. આપણે અજાણતા જ એવી વાતો શોધીએ જે આપણી માન્યતાને ટેકો આપે,
અને એવા લોકો સાથે રહેવું ગમે જે આપણી હામાં હા મેળવે.
હા, આનાથી આપણો વિચારવાનો દાયરો નાનો થઈ જાય. તો ડ્યુક કહે છે કે એવા ગ્રુપ બનાવો જ્યાં લોકો ખુલ્લીને અસંમત થઈ શકે,
જ્યાં અલગ મંતવ્યોનું સ્વાગત હોય, ડર્યા વગર બોલી શકાય.
બરાબર. જેને સાયકોલોજિકલ સેફ્ટી કહે છે. અહીં ગોલ એ નથી કે બધા એક મત થાય, ગોલ છે સત્યની વધુ નજીક પહોંચવું.
એટલે અસંમતિ ખરાબ નથી પણ જરૂરી છે શીખવા માટે.
બિલકુલ. પણ રચનાત્મક હોવી જોઈએ. ડ્યુક અમુક ટેકનિક પણ આપે છે, જેમ કે રેડ ટીમ, જે જાણી જોઈને પ્લાનની ખામીઓ શોધે,
અને પેલું સ્ટીલ મેનિંગ, એટલે કે સામેવાળાની દલીલને પહેલા મજબૂત રીતે રજૂ કરવી
અને પછી એનો જવાબ આપવો. મૂળ વાત એ છે કે એવા લોકોને શોધો જે તમારી સાથે વિચારીને અસંમત થાય અને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાની કોશિશ કરો.
હવે પ્રકરણ 6, માનસિક સમય યાત્રાના સાહસો. આ થોડું સાયન્સ ફિક્શન જેવું લાગે છે, શું છે આ?
ના ના, એવું નથી. આ તો આપણા વર્તમાનના નિર્ણયોને ભૂતકાળ અને ભવિષ્યના સંદર્ભમાં જોઈને સુધારવાની ટેકનિક છે. આપણી એક ટેવ હોય છે, ટેમ્પોરલ ડિસ્કાઉન્ટિંગ.
એટલે કે ભવિષ્યના મોટા ફાયદા કરતાં અત્યારનો નાનો ફાયદો વધુ ગમે, જેમ કે આજે કસરત કરવા કરતાં આરામ કરવો.
બરાબર. તો આના માટે ડ્યુક કેટલીક પદ્ધતિઓ આપે છે. એક છે 10-10-10 એનાલિસિસ.
એ શું છે?
કોઈપણ નિર્ણય લેતા પહેલા પૂછો, આની અસર 10 મિનિટ પછી શું હશે, 10 મહિના પછી અને 10 વર્ષ પછી.
ઓ, આ તો તરત જ લાંબા ગાળાનું વિચારવા મજબૂર કરે.
હા. બીજું છે પ્રીમોર્ટમ, ગેરી ક્લેને આપેલી ટેકનિક.
એમાં શું કરવાનું?
કોઈ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કલ્પના કરો કે એ ફેલ ગયો એક વર્ષ પછી. હવે વિચારો કેમ ફેલ ગયો હશે, શું કારણો હોઈ શકે.
એટલે કે જોખમો પહેલેથી જ ઓળખી શકાય અને એને ટાળવાનું પ્લાનિંગ કરી શકાય.
એકદમ. આ સિવાય બેકકાસ્ટિંગ છે, યુલિસિસ કરાર છે, બધી દૂરંદેશી વધારવાની રીતો છે.
તો આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ કયા તારવી શકીએ? મારા મતે પહેલો અને સૌથી અગત્યનો, પરિણામ એ નિર્ણયની ગુણવત્તા નથી, બરાબર ને?
બિલકુલ. તમારો સારો નિર્ણય પણ ફેલ થઈ શકે, ખરાબ નિર્ણય સફળ, એટલે રિઝલ્ટિંગથી બચો.
રોકાણ સારું વળતર આપે તો ખાલી ખુશ ન થાઓ, વિચારો કે તર્ક સાચો હતો કે નસીબ, અને નિષ્ફળતા મળે તો હતાશ થયા વગર પ્રોસેસ જુઓ.
એકદમ. આ પહેલું પગલું.
બીજો મુદ્દો, સંભાવનામાં વિચારવું. બધું હા કે ના નથી હોતું, ગ્રે એરિયા હોય છે.
હા, ધંધો શરૂ કરો તો સફળ થશે જ એમ નહીં, પણ 60% ચાન્સ છે સફળતાના, 40% નિષ્ફળતાના એમ વિચારો. એ વધુ રિયલિસ્ટિક છે
અને જોખમ મેનેજ કરવામાં, પ્લાન બી બનાવવામાં મદદ કરે, અનિશ્ચિતતા સાથે જીવવાનું સહેલું બને.
ત્રીજો મુદ્દો, આપણો ગોલ હંમેશા સાચા હોવાનો નથી, પણ વધુ સચોટ બનવાનો છે.
એટલે પેલો પ્રેરિત તર્કથી બચવાનું અને સત્ય શોધવાનું, આપણી માન્યતાને પડકારતું વાત પણ સાંભળવી.
ભલે એ વાત આપણને ગમે નહીં, રાજકારણ હોય કે હેલ્થ, અઘરું છે પણ જરૂરી છે. અને ચોથો, આની સાથે જ જોડાયેલો, માન્યતાઓ અપડેટ કરવાની તૈયારી.
બૌદ્ધિક નમ્રતા. મને નથી ખબર કે હું ખોટો હતો કહેવામાં વાંધો નહીં.
નવો પુરાવો મળે તો મન બદલવું એ નબળાઈ નથી, તાકાત છે, શીખવાની નિશાની છે.
પુસ્તકમાં અમુક લાઈનો ખરેખર યાદ રહી જાય એવી છે. પેલી, જીવન શતરંજ નહીં પોકર છે.
હા, આ એક જ વાક્ય આખી ફિલોસોફી કહી દે. યાદ કરાવે છે કે દુનિયા અનિશ્ચિત છે, બધું કંટ્રોલમાં નથી.
અને બીજું, આપણા જીવનની ગુણવત્તા ઇઝ ઇક્વલ ટુ નિર્ણયની ગુણવત્તા પ્લસ નસીબ.
આ આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ બતાવે છે, નિર્ણયની ગુણવત્તા પર, જે આપણા હાથમાં છે.
નસીબ તો આવે ને જાય, પણ સારી પ્રોસેસ લાંબા ગાળે સારા પરિણામની શક્યતા વધારે.
અને રિઝલ્ટિંગવાળું વાક્ય, ખરાબ પરિણામ હંમેશા ખરાબ નિર્ણયને કારણે નથી હોતું, અને સારું પરિણામ હંમેશા સારા નિર્ણયને કારણે નથી હોતું.
આ સમજવું બહુ જરૂરી છે, તો જ આપણે અનુભવમાંથી સાચું શીખી શકીશું, નહીંતર ખોટા તારણો કાઢીને એ જ ભૂલો કરીશું. અને પેલો વિચાર, આપણી માન્યતાઓ સત્ય પરની શરતો છે, આ પણ ગમ્યો.
હા, એ આપણી માન્યતાઓને ફાઇનલ ટ્રુથ નહીં, પણ વર્કિંગ હાઇપોથેસિસ તરીકે જોતા શીખવે છે, જેના પર આપણે આપણો સમય શક્તિ લગાવી રહ્યા છીએ.
એટલે આપણે એના પ્રત્યે વધુ સજાગ રહીએ, એને ચકાસવા તૈયાર રહીએ.
અને છેલ્લું, ધ્યેય સાચા હોવાનું નથી, ધ્યેય વિશ્વને વધુ સચોટ રીતે રજૂ કરવા, આપણી માન્યતાઓને માપાંકિત કરવામાં વધુ સારું બનવાનું છે.
આ બૌદ્ધિક પ્રામાણિકતા અને સતત શીખવાની વાત છે, અહંકાર છોડીને દુનિયા જેવી છે એવી જોવાનો પ્રયત્ન, અને આપણી સમજ સુધારતા રહેવું.
તો આ બધું રોજિંદા જીવનમાં કઈ રીતે ઉતારવું?
હા, એ મહત્વનું છે. કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ?
એલો, જેમ કે નોકરી બદલવી, તો ખાલી ફાયદા ગેરફાયદા નહીં, પણ દરેક ઓપ્શનના સારા ખરાબ પરિણામની શક્યતા વિચારો. જેમ કે પ્રમોશન મળવાના 70% ચાન્સ છે, પણ જો ના મળે તો? સંબંધોમાં મતભેદ થાય તો મને ખાતરી છે ને બદલે કહો મને 80% લાગે છે કે વાત ઓછી તંગ થશે.
અને પ્રોફેશનલ લાઈફમાં?
ટીમ મીટિંગમાં પ્રી મોર્ટમ કરો. ઇન્વેસ્ટર છો તો નિર્ણયની જર્નલ રાખો. ખાલી પરિણામ નહીં પણ તર્ક શું હતો, સંભાવના શું વિચારી હતી એ બધું લખો.
ભરતી વખતે ખાલી ઇન્ટ્યુશન પર નહીં પણ ઉમેદવારની સ્કિલ્સનું સંભાવનાત્મક મૂલ્યાંકન કરો. ટૂંકમાં શરૂઆત નાના ફેરફારોથી કરી શકાય, ભાષામાં, વર્તનમાં.
બરાબર. વાતચીતમાં કદાચ, મને લાગે છે, શક્યતા છે જેવા શબ્દો વાપરો. જાણી જોઈને અસંમત થનારનો મત પૂછો અને ભૂલ સ્વીકારીને સુધારો. આ બધા બેટ્સમાં વિચારવા તરફના પગલાં છે.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટી વાત એ છે કે નિર્ણયની ક્વોલિટીને રિઝલ્ટથી અલગ જોવું. આનાથી આપણે નસીબથી ઓછા હેરાન થઈશું અને શીખવા પર વધુ ધ્યાન આપી શકીશું, શાંત રહી શકીશું.
અને મારા માટે સૌથી પ્રેક્ટિકલ વાત એ છે કે આપણી માન્યતાઓને સંભાવના તરીકે વ્યક્ત કરવી અને સ્વીકારવું કે આપણને બધું નથી ખબર. આ બૌદ્ધિક નમ્રતા અને પ્રામાણિકતા સારા નિર્ણયો માટે તો જરૂરી છે જ, પણ સારા સંબંધો અને સંવાદ માટે પણ એટલી જ જરૂરી છે. પેલો સવાલ, શરત લગાવશો, એ આપણને વિચારતા કરી દે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.